તારીખ 19/9/1995 શ્રી પરમાગમ સાર બોલ નંબર 95, 97 અને 710 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 629.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાબેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં. આત્મા સમજવા માટે અંતરમાં ખરેખરી ધગશ અને તાલાબેલી જાગે. અંતરમાં શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે કે ઉપર ઉપર છે ને મુમુક્ષુજી શાસ્ત્ર વાંચે, સાંભળે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, પણ જો ઉપર ઉપરથી કરે, ઉપર ઉપરની ભાવના હોય, ઉપર ઉપરની જિજ્ઞાસા હોય, તો એ ઉપર છેલ્લી વૃત્તિથી માર્ગ મળતો નથી. પણ અંદરથી ખરેખર એમ લાગ્યું હોય કે હવે છૂટવું જ છે, આ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે, અનંત અનંત અકથ્ય દુઃખોને ભોગવ્યા છે, હવે એનાથી છૂટવું છે એવું અંદરથી લાગે, ત્યારે એને પોતાનું સ્વરૂપ સમજવાનું ખરેખરી તાલાવેલી જાગે, તડપણ આવે અને ધગસ આવે. ધગસ એટલે જોશથી, ફોર્સથી આત્મા સમજવા માટેનો ભાવ આવ્યા કરે, અને એને માર્ગ ન મળે એવું ન બને. તત્વજ્ઞાનની અનેક વાતો છે, શાસ્ત્ર સમુદ્ર જેવા વિશાળ છે, ઘણું ઘણું આચાર્યોએ જ્ઞાનીઓએ કહ્યું લખ્યું, પણ અત્યારે મારા આત્માને શું પ્રયોજનભૂત છે એ વાત ઉપર ધ્યાન દેવું જોઈએ, એના ઉપર લક્ષ દેવું જોઈએ. વાતો બધી સારી છે, સુંદર છે, આત્માના હિતના ઉપદેશરૂપ છે, પરંતુ મને લાગુ પડે એવી વાત કઈ છે? અત્યારની મારી વર્તમાન પરિસ્થિતિમાં, વર્તમાન યોગ્યતામાં મને લાગુ પડે એવી વાત કઈ આવે? આટલી બધી વાતોમાં છે એ ધ્યાન ક્યારે જાય? કે જ્યારે ખરેખર અંતરથી છૂટવાની તાલાવેલીની ધગશ લાગી હોય ત્યારે જાય, અને ત્યારે સુધાર થાય. જ્યાં સુધી એવું ધ્યાન જતું નથી ત્યાં સુધી જીવ ઉપર ઉપરથી ચાલે છે અને બધી વાતો અંદરથી જાય છે. આવું અનેક વાર અંગપૂર્વનો અભ્યાસ કરવા છતાં પણ માર્ગ નહીં મળવાનું કારણ કે અંતરથી ભગવાનની તાલાવેલી લાગી નથી, ઉપર ઉપરથી ચાલ્યો છે. બહુ ભાગ તો લોકસંજ્ઞાએ ચાલ્યો છે અને ઉપસંજ્ઞાએ ચાલ્યો છે. લોકસંજ્ઞાએ ચાલ્યો છે એટલે જે સંપ્રદાય કે જે સમાજના સમૂહમાં, જે લોકોના સમૂહમાં જીવ છે એની દ્રષ્ટિએ વિચારે છે, આત્મહિતની દ્રષ્ટિએ વિચારતો નથી. કદી આખો સમાજ પામી જાય કે મોક્ષે જાય એવું બનવું બની શકતું નથી, એ બનવું અસંભવ છે. ઘણા જીવો આ ક્ષેત્રમાં આવે એમાંથી કોઈ કોઈ જીવો, કોઈ વિરલ જીવો જ પામે છે. અને એ કોણ વિરલ જીવો પામે છે કે અંતરથી જેને ભગતને તાલાવેલું લાગ્યું હોય એવા જીવો પામે છે. બાકી બધા પામી જાય એવું તો બનતું નથી, બંને સંભવ પણ નથી. તો એવા કોણ જીવ છે કે જેને પોતાને વર્તમાન પોતાનું પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જાય, ભૂલ થાય છે. આ એક જગ્યાએ થાય છે કે જીવ પોતાના પ્રયોજનને ચૂકે છે અને અપ્રયોજનભૂત વિષયમાં એનું લક્ષ ગયા કરે છે. આ કારણથી પણ જીવને સૂક્ષ્મ હોવા છતાં, એટલે સમજવાની શક્તિ હોવા છતાં પણ પોતાનું પ્રયોજનની સિદ્ધિ થતી નથી, અથવા લાભ થતો, આત્મલાભ થતો નથી. એ વિશેમાં સ્પષ્ટીકરણ છે યોગેશ્વરના વચનામૃતમાં 931મો વચનામૃત છે. હા, કોઈને સત્ય વાતનો ખ્યાલ આવે, સમજવાની શક્તિ છે, સૂક્ષ્મ છે એટલે સાચી વાતનો ખ્યાલ આવે, પણ તેને મોટો લેવામાં ગોઠવી દે છે. એ વાતથી લોકોમાં મારી મહત્તા વધે છે. આવી હું સાચી વાત કહું, આવી પરમ સત્ય વાતને હું કહીશ તો લોકોમાં મારી મહત્તા વધશે, એમ ગૂંચી દે છે. હું વાત તો કોની છે? મહાન આચાર્યની માણી એ વાત તો કોની છે? મહાન આચાર્યએ કરેલી છે. એ વાંચી ખ્યાલમાં આવી જાય કે આ બહુ ઊંચી વાત કરી છે અહીંયા, પણ તે નિમિત્તે પોતાનું માન ખોટે તો તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એટલે પોતે માન પોષવા માટે વાત કરે તો એ જ્ઞાન સાચું નથી, એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. કેમ કે એમાં લોકસંજ્ઞા ઉત્પન્ન થાય છે. ધર્મનો પ્રચાર ધર્મ પ્રગટ કરવાથી થાય કે માનપુરુષોથી થાય? કેવી રીતે થાય? માનપુરુષોથી ધર્મનો પ્રચાર થાય? મુદ્રાજ માર્ગ તો સ્વપર કલ્યાણ જ છે. પોતાનું કલ્યાણ સાધતા સાધતા અન્યના કલ્યાણમાં નિમિત્ત પૂછી શકાય, પણ પોતાનું અકલ્યાણ સાધે તો બીજાના કલ્યાણમાં નિમિત્ત કેવી રીતે થાય? એ સંભવ નથી. આવો જીવ સત્ય જાણે છતાં, ખોટું જાણે એમ નથી કહેવું, આવો જીવ સત્ય જાણે છતાં પ્રયોજન વિપરીત સાધે છે. આચાર્યના શાસ્ત્ર માટે ખરો, પણ અયથાર્થ પ્રયોજન એટલે જગતના માન પૂજા માટેનું તથા સંપ્રદાય ચલાવવા માટેનું પ્રયોજન સાધે. આ સંપ્રદાય મારે ચલાવવાનો છે, હું આ સંપ્રદાયમાં છું ને એ સંપ્રદાય મારે ચલાવવો જોઈએ, પરંપરા ચલાવવા માટે. તેથી તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એ રીતે પ્રયોજન નથી સધાતું એનું કારણ છે. સાચું જાણવા છતાં, સાચું સમજવા છતાં પ્રયોજન નથી સધાતું એનું કારણ છે કે કામમાં આવી જાય, એ તો લોકસંજ્ઞામાં આવી જાય. લોકોમાં સ્થાન, લોકોની દ્રષ્ટિ શું છે? ગુરુનું ફળ તો શું છે? પરિભ્રમણ તો છે, જે પરિભ્રમણ છે ચાલુ રહેશે. જે જીવ જ્ઞાન નહીં પામે તો અજ્ઞાન અને મિથ્યાત્વનું ફળ શું? પરિભ્રમણ છે. અથવા પરિભ્રમણનું કારણ શું? તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે, એ ચાલુ રહેશે. એક લોકસંજ્ઞા અને એક ઉપસંજ્ઞા એ પ્રયોજનની સાચવાદી ઉપર ઉપરથી ચાલે, ઉપસંજ્ઞામાં ઉપર ઉપરથી ચાલે અથવા સમજે તેનું અમલીકરણ ન કરે, સમજે છતાં તેનું અમલીકરણ ન કરે, અમલમાં ન મૂકે, પ્રયોગમાં ન મૂકે અથવા પરિણમનમાં કેમ ઉતરે એની કાળજી એને ન હોય, સમજવા પૂરતી કાળજી રાખે, ન સમજાતું હોય તો સમજવાની મહેનત કરે, એમાં માથા પચીસી પણ કરે, આપણે માથા ફોર કહીએ છીએ, પણ પછી એને અંદરમાં ઉતારવાનું છે એના માટે શું કરવું એની દરકાર, એની કાળજી જીવને નથી આવતી તો એને અંતરથી ચાલાવેલી એને ધગસ નથી, એ ઓછામાં જીવ ચાલે છે તો એ ત્યાંને ત્યારે છે એ માર્ગ પ્રત્યે આગળ વધતો નથી એટલે એને માર્ગ મળતો નથી. પોતાની ધગસના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે, તે ધગસનું બળ હોય તો એ માર્ગ કરશે જ અંદર. માર્ગ અંદરમાં થાય છે, માર્ગ છે અંદરની અંદર થાય છે. હિત અહિતની સૂઝ અંદરમાં આવે છે, હવે એ સૂઝ કેમ આવે એને શીખવવાથી થોડી આવે કે પોતાને માર્ગ પામવાની, પોતાને સમજવાની ભગત અને ચાલાવેલી હોવી જરૂરી છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ ઉપર ઉપરથી ચાલવાનો અનંતકાળ એમ જ ચાલ્યો છે, એમ જ ગયો છે અને અત્યારે ફરીને એમ ન થાય એના માટે ગુરુદેવશ્રીએ આ વાત કરી કે ફરી ફરીને એનું પુનરાવર્તન ન થાય અને આત્મ સ્વરૂપને પામે જ એમ જીવન છે. પાછું જો પોતાની જગતનું બળ હોય તો અંદરમાં માર્ગ કરીને ન પામે તો પામશે કે નહીં પામે અચોક્કસ નથી, ગેરંટી આપણે સામે આટલું પ્રોત્સાહન ને પ્રેરણા આપી છે. જીવને સાદી અનંતકાળ પર્યંતનો સુખ આનંદ અને સમાધિ મળે એવી તપ અહીંયા મળે એ વાતનો પાકો પાયો થવાનો અહીંયા તપ છે અને પછી મળે મળે ને મળે એવી ગેરંટી છે. તો શા માટે જીવને ભગતની ચલાવેલી ન લાગે, કેમ ન લાગે? કોઈ પ્રશ્ન એમ કરે કે ભગતને ચલાવેલી કેમ લાગે, કેમ કેમ લાગે, કેમ કેમ ન લાગે એ સવાલ છે. કેમ કે એનું ફળ આટલું મોટું છે, ફળ આટલું મોટું છે, લાભ આટલો મોટો છે અને બહુ મોટા નુકસાન છે. અનંત અનંત દુઃખના અનંત જન્મ મરણના પરિભ્રમણથી છૂટવાનો જે નુકસાન છે એ નુકસાનથી બચે, અનંત નુકસાનથી બચે, અનંત લાભ થાય તો એની ભગત જીવને કેમ ન આવે, એની ચાલાવેલી કેમ ન ઉપડે? હારમાં તો લાભ થવાનો હોય તો હંસ ચડે છે કે નથી ચડતું એ તો બધાને અનુભવ કરશે. પોતાનો માનેલો લાભ છે, ખરેખર લાભ નથી હોતો, એ તો માનેલો કલ્પેલો લાભ છે, કલ્પિત લાભ છે. જીવને શું મળે છે? કોઈ માન આપે તો પૈસાનો લાભ થાય, બે ચીજ છે, એક માન અને એક લોભ તો થાય, એની પૂર્તિ થાય તો એને લાભ માન્યો છે તો હંસ કરે છે. નહીં તો અકસાય પરિણામથી સ્વરૂપનો આનંદ ને સ્વરૂપનું સુખ અનંત અનંત એટલી પ્રાપ્તિ એની ઉપલબ્ધિ અને જીવને અને વાસ્તવને પડે કરવી જ જોઈએ. જો વાસ્તવિક મૂલ્યાંકન થાય આ વાતનું તો એ પ્રકારના પરિણામ ફોર્સથી બળથી આવ્યા વિના રહે નહીં. એ બળનું બીજું નામ પુરુષાર્થ છે. સદસનું બળ થયો એ બળનું નામ પુરુષાર્થ છે, જે સહેજે ઉત્પન્ન થાય. એ રીતે આ વિચનામૃતમાં પ્રેરણા આપી છે. ત્યાર પછી 97 નંબરનું નીચે વિચનામૃત છે. બેંકના વચનામૃત ઉપર પ્રશંસા કરી છે. મુનિ દશાને યાદ કરીને વચનામૃત ગ્રંથ ઉપરની પ્રશંસા કરેલી ને એ વાત તારવી છે, શા માટે તારવી છે. મુમુક્ષુની ભૂમિકામાં ઉપયોગી એવું ઘણું માર્ગદર્શન બેનશ્રીના વચનામૃતમાં આવેલું, એટલે એમને એ ગ્રંથની પ્રશંસા વિશેષ કરેલી. આ પક્ષની વાત નથી એટલા માટે કહેલી કે કોઈ કોઈનો એવો આરોપ હતો કે ગુરુદેવ પક્ષ કરે છે બેંકનો કે વચનામૃત ગ્રંથનો, પણ એવું નથી. આ તો વસ્તુસ્થિતિની વાત છે. હા, અને મોમુક્ષુને હિતની વાત છે એમ કહેવામાં આવી. કેટલી વાત છે? પ્રાસંગિક વાત છે. 97 નંબર અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે તેનાથી આત્મા હલ્યો હલે નહીં. બહારના સંયોગોની વાત કરીશું. અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવે પડે એટલે બહારમાં ગમે તેટલી પ્રતિકૂળતાઓ ઊભી થાય તો આત્માના સ્વભાવમાંથી કાંઈ હલી જાય એવું નથી. સ્વભાવથી અચલિત સ્વભાવ છે આત્મા, ચલાયમાન થાય એવું આત્માનું સ્વરૂપ નથી. પોતાના સ્વરૂપથી ચ્યુત થાય, હલે એટલે ચ્યુત થાય એવું પોતાનું સ્વરૂપ નથી. સંયોગોને કારણે જીવને પરિણામની અંદર ગરબડ થાય છે. એના મોટા ભાગે એ સંયોગો ઉપર આરોપ નાખે છે. શું કરીએ, આવા સંયોગો થયા એટલે અમને આમ છે. એ વાત સાચી છે કે પોતાની અયોગ્યતાને કારણે પરિણામ થયા છે, સંયોગોને કારણે પરિણામ થયા. જો સંયોગોને કારણે પરિણામ બગડતા હોય એવો નિયમ હોય, તો વસ્તુસ્થિતિ સિદ્ધાંત હોય, તો દેશકુમારના પરિણામ બગડવા જોઈતા હોય, તો પાંડવોના પરિણામ બગડવા જોઈતા હતા, કુટુંબથી મુક્ત બનેલા. અને એમાં તો પાંચે પાંડવોને સરખો ઉદય હતો, છતાં ત્રણ મુખ્ય પધારે, બે સરવાર સુધીમાં પધાર્યા. યુગોને કારણે પરિણામ થતા હોય તો પાંચેને સરખા પરિણામ થવા જોઈતા હતા, પણ યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. અહીંયા આત્મ સ્વરૂપને અનુલક્ષીને વાત છે કે જો તારું સ્વરૂપ છે તું જો અંદરમાં, સંયોગોને કારણે એને કાંઈ થાય એવું નથી. જીવને પ્રતિકૂળતાનો ભય ઘણો છે. મારી અનુકૂળતાઓ સચવાશે કે નહીં, ભવિષ્યમાં કે વર્તમાનમાં મને કંઈ પ્રતિકૂળતા તો નહીં થાય નહીં, આ એક ભયને લઈને જીવ ભયની પરિણતિથી મુક્ત થઈ શકતો નથી. એને કહે છે કે પણ તને કંઈ થઈ શકે એવું જ નથી. બેન કોઈ અભેદ કિલ્લો હોય એવો કે ગમે એટલા તોપના ગોળા છોડે પણ કાંકરી ફરે નહીં અંદર, કાંગરું તો ફરે નહીં પણ કાંકરી જ ફરે. એ જીવ ભેદ કિલ્લો છે કે ગમે તેટલા પ્રતિકૂળતાના દંડ ખડકાઈ જાય તો સ્વભાવમાંથી અનંતમાં અંશે પણ કાંઈ અંદર અસર પણ તેની સ્વભાવને કે પ્રદેશમાં પણ કોઈ પણ પ્રકાર પ્રદેશ આડો ઊભો થાય, ગુજરાતીમાં આપણે ખાંગો કહીશું, એવું બને નહીં. એનું અસલી સ્વરૂપ છે એટલે સંયોગ વિશે તો ડરવાની કોઈ જરૂર નથી. હા, ગમે તેવી પરિસ્થિતિમાં દુર્દૈવનું પરિણામ એવું નહીં હતું. અહીંયા છવ્વીસ વર્ષ પહેલાં ફાયર થઈ હતી, આગ લાગી હતી, મને તો બધા આકુલ વાકુલ થઈ ગયા, દુર્દૈવ પાસે ગયા, સમાચાર આપ્યા, દ્વારકા સુધી થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણ જેવા સમર્થ પુરુષ દ્વારકાને બચાવી શકાની, મા બાપને બચાવી શકાની, જીન મંદિરોમાં જીન પ્રતિમાના કોયલા થઈ ગયા. જે સામે જે પરિણામ થવાનું હોય છે વૈરાગ્ય હતો બરાબર, વૈરાગ્ય નથી દીક્ષા કલ્યાણ હતા, બહુ વૈરાગ્યનું પ્રગતન આવ્યું હતું, દીક્ષા કલ્યાણ હતું અપૂર્વ અવસર. તીવ્રમાં તીવ્ર આકરા અશુભ પરિણામો થાય, તીવની પરિણામ બહુ બગડે, તીવ્રમાં તીવ્ર અશુભ પરિણામ થાય, તેનાથી પણ ધ્રુવ આત્મા હેલો હલે. આ સ્વરૂપનું લક્ષ કરાવવું છે. પરિણામ બગડે તો ઠીક છે એ વાત નથી, પરિણામથી નિરપેક્ષ તત્વ છે. એમ કહેવાય જેમ સંયોગથી નિરપેક્ષ તત્વ છે મારું, એમ પરિણામથી પણ મારું તત્વ છે એ નિરપેક્ષ છે. એની અપેક્ષા મારા સ્વરૂપને નથી. પરિણામ બગડે તો સ્વરૂપમાં કંઈ બગડે નહીં, અને પરિણામ સુધરે તો સ્વરૂપમાં કંઈ સુધરે એવું સ્વરૂપ નથી. કેમ કે એ સુધરવા બગડવાની મર્યાદા પરિણામમાં સમાપ્ત થાય છે. ધ્રુવ તત્વને સાથે એને કાંઈ લેવા દેવા અપેક્ષા નથી, એનો અર્થ લેવા દેવાની નિરપેક્ષને અર્થ કે અપેક્ષા નથી એને. ધ્રુવ તત્વ એટલે હું, મને અપેક્ષા નથી એમ લેવાનું છે, એમ તેને એમ કહેવા માંગે છે કે પરિણામ માત્ર ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી દે છે. કેમ કે પરિણામ આવે મારું જે મૂળ સ્વરૂપ છે એવું ને એવું ધ્રુવ છે એને શું છે. મેરું ફરતી પ્રદક્ષિણા આ દેવો છે એ મેરું ફરતા પ્રદક્ષિણા કરે છે. વિના લેવો છે ને જીમ જીમ બોલ છે, વિના લેવો છે કૃત્રિમ જે દેવો છે એના ફરતી પ્રદક્ષિણા કરે. મેરુંને શું લેવા દેવા, પ્રદક્ષિણા કરે તો પણ ભલે ને ન કરે તો પણ ભલે, મેરુંને શું ફરક પડે છે એના. મેરુને તો કાંઈ ફરક પડતો નથી, એમ પર્યાય પ્રદક્ષિણા કરે તો પર્યાય પ્રદક્ષિણા ધ્રુવ મેરુને શું ફરક પડે છે એનું ભાન કરાવે છે, એનું લક્ષ કરાવે છે. તો તેનાથી પણ ધ્રુવ આત્મા હેલો હેલો નહીં, અને એક સમયની પર્યાયથી પણ આત્મા હેલો હલે. તીવ્ર કફાયથી નહીં તેમ મલિન પરિણામથી, ઘણા મલિન પરિણામથી પણ આત્મા હલે નહીં, અને એક સમયની ગમે એવી પર્યાય શુદ્ધ હોય તેવો જ્ઞાનની હોય ગમે તે હોય એનાથી પણ આત્મા હલે હલે નહીં. પર્યાય હલે છે કેમ કે એમાં ઉત્પાદી હોય છે, જે પર્યાય હલે છે એ કલિત તત્વ છે, ત્યારે મૂળ સ્વરૂપ છે, અચલિત તત્વ છે. એવા અગાધ સામર્થ્યવાળો ધ્રુવ આત્મા છે. એવા અગાધ સામર્થ્યવાળો ધ્રુવ આત્મા છે તેને લક્ષમાં લેવાથી ભવભ્રમણ કેવું છે. ક્યાં વાતને લઈ ગયા? પરિભ્રમણને છોડાવવા માટે વાતને લઈ ગયા. સરળ ધ્રુવ આત્મામાં પરિભ્રમણ નથી એમ કહીને પણ પરિભ્રમણ ન છોડાય તેના લક્ષ્ય તમે પરિભ્રમણ શીખશો. કેમ કે પરિભ્રમણના કાળમાં જીવ આવા ધ્રુવ સ્વરૂપને ભૂલો છે અને ચૂકો છે અને દુઃખ ભોગવે છે. એને ભોગવવું નથી છતાં ભોગવવું પડે છે, ભોગવવું નથી છતાં ભોગવવું પડે છે. તો કે એનો ઉપાય શું? ઉપાય એ છે કે અગાધ સામર્થ્યવાળું જે ધ્રુવ સ્વરૂપ છે એને તો લક્ષમાં લે. હું એ છું, હું એવો છું, એવો જ હું છું. પોતાના સ્વરૂપના લક્ષ્ય કોઈ પણ પરિણામ થશે તો એ પરિણામ ઉત્તરો ઉત્તર સિદ્ધિના પરિણામ થઈને એના ફળમાં જે પરિભ્રમણ સિદ્ધિના ફળમાં છૂટ્યું છે એ છૂટી અને શાંત સાદી અનંત શાંત દશા પ્રાપ્ત થશે. આ એક વિધિ વિષય એક બોલ છે નામૃત છે ગુરુદેવનું. એ સ્વરૂપ પ્રાપ્તિની વિધિ પ્રાપ્તિ એટલે અનુભવ, અનુભવની વિધિ શું છે થોડા સૂક્ષ્મ વિષય લીધો છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી જે ઉપયોગ છે એ દ્વાર છે, દરવાજો છે કે જ્યાં ભગવાન આત્મા બિરાજમાન છે. ક્યાં છે આત્મા? એ જ્ઞાનમાં આત્મા છે. જ્ઞાન દ્વારથી આત્મા જણાશે, જ્ઞાન દ્વારે આત્મા જણાશે. એટલે જ્ઞાનમાં શું જોવું? કે સ્વરૂપની શક્તિને જોવી. જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયને જોવી એમ નથી લીધું, જ્ઞાનમાં સ્વરૂપની શક્તિને જોવી. તો એમ પૂછે કે અત્યારે જે જ્ઞાનની અલ્પજ્ઞ પર્યાય છે એમાં અમારે શક્તિને કેવી રીતે જોવી? શક્તિ તો જેનું સામર્થ્ય અનંતુ છે એવી સર્વજ્ઞ શક્તિ છે. હવે અહીંયા અલ્પ જ્ઞાન છે એમાં શક્તિને કેવી રીતે જોવી? તો કે શક્તિને જોતા આપણને આવડે છે, એવી રીતે જોવી એ પણ તમને આવડે છે. અગ્નિનો એક પણ હોય ચિંગારી જેને કહે છે એ ચિફારો, ગુજરાતી માત્ર ચિફારો કહીએ છે, હિન્દીમાં ચિંગારી કહે છે, ગુજરાતીમાં ચિંગારી શબ્દ તો વપરાય છે. એમાં તમે અલ્પ છે ઘડીકમાં ઓલવાઈ જાય ફરી જાય એવી ચિંગારી છે એને તમે કેવી રીતે જોવો છો? રૂમનું ગોડાઉન ને પેટ્રોલની ટાંકી પાસે એમને કેવી રીતે જોવો તમે? એની શક્તિ બહુ મહાન છે. તો એ નાની ચિંગારી પણ એની શક્તિ મહાન છે, બધું સળગાવી નાખશે. જૂના ગોડાઉનમાં એક ચિંગારી પડશે બધું સળગી જશે, કેમ કે શક્તિ છે. તો અલ્પ વિકાસવાળી પર્યાયમાં શક્તિ જોઈ શકાય કે ન જોઈ શકાય? ન જોઈ શકાય તો આવી પરિસ્થિતિ ઊભી થાય, આગ લાગે. એમ અહીંયા તારી અલ્પજ્ઞ પર્યાયમાં સ્વરૂપ શક્તિ, જ્ઞાનની શક્તિ, સ્વરૂપ શક્તિને જાણવી, જાણવી માત્ર જાણવી નહીં, જાણવી જાણીને ભાવવી. જાણવી એટલે પરલક્ષ જાણે છે એમ નથી, મારી શક્તિ છે એમ ભાવવી એટલે સ્વલક્ષ જાણવી. જો સ્વલક્ષ સ્વરૂપ શક્તિ જણાય તો એ ભાવે, એની ભાવના આવે, એ રીતે જાણવી, એ પ્રકારે જાણવી. લક્ષણ જ્ઞાન છે એને જાણવા માટેનું તો આ લક્ષણ છે, જે જ્ઞાનનો અલ્પજ્ઞ પર્યાય છે. એ તો સેમ્પલ છે અને સેમ્પલ તો હંમેશા થોડો જ હોય, નમૂનો તો થોડો જ હોય, તો માનવી છે. કરીને અનુભવ પ્રકાશ ઉપરનો બોલ છે એમાં વાત લીધી છે કે આવી જ્ઞાન માનવીને પીછાણી પીછાણીને અને સંતો અજર અમર થયા એવું લખ્યું છે. એટલે એ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવ એવી જે સ્વરૂપ શક્તિ આત્મા, જ્ઞાન સ્વભાવી આત્માને તું જ્ઞાન જ્ઞાન એટલે એની પરખ કર, એની ઓળખ કર, એનું ભાવભાષણ કર, એનો યથાર્થ નિશ્ચય કર, અનુભવાંશે પ્રતીત કર, જે અનુભવાંશે પ્રતીત કર તો તને વિશ્વાસ આવશે કે મારું આટલું સામર્થ્ય છે. વિશ્વાસ આવશે તો મહિમા આવશે, મહિમા આવશે તો અનુભવ થશે. એ અનુભવની આવી છે લક્ષણ જ્ઞાન અને લક્ષ્ય આત્મા. થાય ભાવ વિદ્યમાન, થાય ભાવ ભાષણ આવે ત્યારે શું થાય જીવને? એને લાગવા માંડે, લાગવા લાગે એટલે જાણવા ઉપરથી ફિલિંગ સ્ટેજમાં આવે છે. તો ફીલ થાય ભાષણ એટલે તું ફીલ થવું કે હું સિદ્ધ સ્વરૂપે છું. કેવો છું? સિદ્ધ સ્વરૂપ છું હું. કેવો સિદ્ધ સ્વરૂપ છું? કે સાક્ષાત સિદ્ધ સ્વરૂપ છું, પ્રત્યક્ષ જ સિદ્ધ સ્વરૂપ છું. અનંતી પ્રત્યક્ષતા મારામાં મને પ્રત્યક્ષ અંશે ભાષે છે, ભાષનું પ્રત્યક્ષ અંશે થાય છે, વેદનંશ છે ને. એટલે લક્ષણ જ્ઞાન અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં ભાષે છે અને જ્યારે પોતાના જ્ઞાનમાં સ્વસ્વરૂપે ભાષે છે અને પોતાનું સિદ્ધ સ્વરૂપ પોતાને ભાષે અને આનંદ ન આવે એમ કેમ બને? હિંમતજીએ તો એ ભાવભાષણને બીજ જ્ઞાન કહીને સુધારસની ઉપમા આપી છે. કેમ કે નિરાકુળ સુખનો ની પ્રતીત ત્યાં આવે છે ભાષ્યમાન થાય ત્યારે, કે અનંત નિરાકુળ સુખ મારામાં, એની ખાણ મારામાં ભરેલી છે. ત્યારે સહેજ આનંદ ધરાવે છે અને તે અનુભવ છે. આનંદની ધારા ઉત્પન્ન થાય એ અનુભવ છે. અનુભવમાં એકનું જ્ઞાન છે એમ નથી, સ્વસંવેદન જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદનો ઉછાળો પ્રદેશે પ્રદેશે આવ્યા વિના અને એને સ્વાનુભવ અથવા અનુભવ કહેવામાં, સ્વાનુભૂતિ કહેવામાં આવ્યો છે. આખો જૈન ધર્મ સ્વાનુભૂતિમૂલક છે. બાર અંગમાં પણ સ્વાનુભૂતિની પ્રશંસા છે, સર્ગમ એટલો છે, પણ એમાં સ્વાનુભૂતિને કહી છે. એટલે આમ તો એમ કે તિર્યંશને પણ અનુભવ થાય છે, પંચમ ગુણસ્થાન સુધી તિર્યંશ પહોંચે છે, એને ખબર પડે કે હા એને પણ સ્વસંવેદન અને આનંદ એ બે વાતની તો એને પણ સમજ, ગમે એટલો ઓછો ઉઘાડ હોય તો પણ સ્વસંવેદન અને આનંદ એ પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય એને સમજ દરેક અનુભવી આત્માને થાય છે, ચાહે તો ચાર ગતિમાં ગમે ત્યાં હોય નરકને રૌરવ નરકની વેદનામાં પડ્યો હોય તો પણ સ્વસંવેદન અને આનંદનો અનુભવ ક્યાં થાય? જ્યારે ચતુર્ગુણ સ્થાન પ્રગટે ત્યારે, ત્યાં પણ નવું પ્રગટે છે, લઈને તો કોઈ જાય નહીં, ત્યાં સાતમી નારથી લઈને તો કોઈ જાય નહીં, એની મર્યાદા તો ત્રીજી નરક સુધી છે. ચોથી નરકે તો બધા ચોથી પાંચમી છઠ્ઠી સાતમી બધા મિથ્યાદોષ થઈ જાય, પણ કોઈ સ્વભાવના સંસ્કાર લઈને ગયેલા જીવો વેદના સંકિત વેદનાના નિમિત્તે સંકિતને પામે છે, ત્યારે એને આનંદની ધારા વહે છે. એ આત્માનંદ છે, એ સ્વરૂપાનંદ છે. અને એ અનુભવ લેવા માટે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જોવી, જાણવી એટલે જોવી, જાણવી એટલે જોવી અવલોકવી, તો જરૂર લક્ષ થઈને અનુભવ થશે અને આનંદ આવશે એમ કેમ છે. થેન્ક યુ.